जुष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृते सादरम् यो भक्तौ प्रगति बभूव दयया धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो नमः। सर्वोपरि सर्वावतारी श्री स्वामी नारायण भगवते नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो। प्राणाधार प्राणनाथ प्राण प्रिय प्रियवर सुख कर दुख हर श्री घनश्याम महाराजाय नमो। एकाकी वनवासी कंद फूल फलासी कृश तनु महाकरुणा निधान सर्व प्रकाशक सर्व नियंता सर्व हित कर्तृ बालमुनि श्री नीलकंठ वर्णी राजाय नमो। सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो। अस्माकम् आदि गुरु सद्गुरुवर्य सर्व परमहंस मुख्य महासमर्थ हरि रूप निमग्न परम दास मूर्ति सर्व साधु सेवक सद्गुरु श्री गोपालानंद स्वामी ने नमो नमः। हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनये पंडित प्रवर नित्यानंद मुनये कविवर ब्रह्मानंद स्वामी ने सद्गुरु गुणातीतानंद स्वामी ने वैरागी निष्कुलानंद स्वामी ने प्रेमी प्रेमानंद स्वामी ने स्नेही सच्चिदानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने धर्मी भायात्मानंद स्वामी ने च नमो नमः। ग्रंथलेखक आधारानंद मुनये ग्रंथ श्रोत्र भक्तराज दादा खाचरादिभ्य नमो नमः। मम मोक्षदातृ गुरुवर श्रीराधारमण स्वामिने सर्व प्रकट सद्भ्यो सद्गुरुभ्यो प्रकट हरि भक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2073 आसोवद तेरस मंगलवार तारीख 17/10/2017 कुंडलधाम स्टेज कुटीर आजे धनतेरस छे अने आवती काले काली चौदस छे अने श्री स्वामीनारायण सत्संग शिबिर 26मी नो आरंभ सवारे थई जशे। दर साल आपणे धनतेरस आरंभ करीए छीए आ साल एक दिवस लेट आरंभ आपणे करीशुं। सर्व कोईने आजनी आ सवारनी सागरसार ज्ञान यज्ञमां आवकारू छूं सन्मानू छूं बधाने जय स्वामी। वाला भक्तो श्री हरिजी महाराजे केटलाक साधुने सूरत भणवा मोकल्या તે બધા સંતો સુરતથી ગઢપુર આવ્યા અને તે વખતે ખુશાલ ભટ્ટ પણ સંસારના તમામ બંધન છોડી સાધુ થવા માટે ગઢપુર આવ્યા છે. શ્રીહરિજીની સમીપે રહી સંત બની ભગવાનની આજ્ઞામાં રહી પરમાત્માની સેવા કરવાનો એમના હૃદયમાં ભારે ભાવ હતો. એટલે આ પાડા ટોડલાના ખુશાલ ભટ્ટ પોતાની પત્ની અને પુત્રી વગેરેનો ત્યાગ કરી સાધુ થવા માટે આવ્યા છે. એ ઘરબારી સંસારી હતા, એક સંતાન હતું, છતાં એમણે સંસાર છોડ્યો અને મહારાજે એમને દીક્ષા આપી છે. ગોપાલ વર્ણી નામ પાડ્યું, કેમ જે બ્રાહ્મણ હતા એટલે મહારાજે એમને બ્રહ્મચારી બનાવ્યા છે. પણ ગોપાલ સ્વામીને બ્રહ્મચારી રહેવામાં બહુ કંઈ સારું ન લાગ્યું, એને સાધુ થવું હતું. એટલે એમણે એવી કંઈક કળા કરી સંતોના તુંબડાનું પાણી પીધું, એમ કરીને ટૂંકમાં સાધુ થઈ ગયા. સાધુમાં તો બધા ત્રૈવર્ણિક હતા, એટલે પછી એમના ભેળા જમવાનું અને એમના ભેળા રહેવાનું. આમ તો નહીં તો બ્રાહ્મણને થોડો એનો ધર્મ એમાં આડો આવે, પણ સ્વામીએ એ ધર્મની આડ ભાંગી અને ભગવાનને વધારે રાજી કરવા, ભગવાનની વધારે નજીક રહેવા એ સાધુ થયા. એવું ગુણાતીતાનંદ સ્વામીને પણ થયું, એ સાધુ થયા. નહીતર એ પણ બ્રાહ્મણ હતા, મૂળ શર્મા. એ શર્માને આ ભટ્ટ જ્ઞાતિ જાતિ ખરી, વર્ણાશ્રમ ધર્મ પણ ખરો, મહારાજે એનો નિષેધ તો નથી કર્યો, પણ બહુ આદર પણ દેખાતો નથી. સૌથી વધારે મહિમા ભગવાનનો અને ભગવાનના સંબંધનો છે, એનાથી વધારે કોઈ બાબતનો મહિમા મહારાજે બહુ કહ્યો નથી. પ્રસંગોપાત સર્વની નોંધ લીધી છે, સર્વને મહારાજે આવકાર્યા છે, ગણ્યા છે, એની એની જગ્યાએ એનું એનું જે કાંઈ મહત્વ હોય એને મહારાજે ચોર્યા વગર પ્રગટ કર્યું છે. પરંતુ અનબેલેન્સ નથી કર્યું, કેમ જે પોતે ચિદ અચિદ વિશિષ્ટ સર્વ્યા શ્રીહરિજી મહારાજ, એટલે એમને અનબેલેન્સ થાય નહીં, કેમ જે ત્યાં અહમમત્વનો પક્ષાપક્ષીનો અભાવ હોય, એટલે તટસ્થ ભાવે બધી જ વસ્તુની મૂલવણી થઈ શકે. જ્યારે આપણે માનવીઓ છીએ, દેહભાવમાં એક જગ્યાએ આપણે રહેલા છીએ, આપણે કાંઈ વિભુ નથી, આપણે સર્વાધાર, સર્વપ્રેરક, સર્વનિયંતા, સર્વ અંતર્યામી નથી, સર્વ શરીરી નથી, સર્વ કર્તૃ, સર્વહિત કર્તૃ, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કર્તૃ આપણે નથી, એટલે આપણે ક્યાંક ને ક્યાંક થોડાક નમી જવાય અને પછી આપણી બુદ્ધિમાં તટસ્થતા ન રહે અને નિર્ણયો જેવા જોઈએ એવા પોઈન્ટ ટુ પોઈન્ટ નો આવે, થોડા આઘા પાછા નિર્ણયો આવે, એટલે આપણા માનવીના નિર્ણયો અને વિચારો એટલા બધા કાંઈ ભગવાન જેટલા પરફેક્ટ ન હોય. પણ શ્રીજી મહારાજની બધી વાતો અને એમનું બધું જ્ઞાન ને એમના બધા નિર્ણયો તો પોઈન્ટ ટુ પોઈન્ટ હોય, એમાં ક્યાંય ફેર પડે જ નહીં. ઊંઘમાંય નો ફેર પડે, ઉતાવળમાંય નો ફેર પડે. એમની બધી વાતો એટલી બધી અદભુત અને ઊંચા લેવલની હોય કે એને સમજવામાં આપણી પાસે એટલી અક્કલ પણ ન હોય. આપણે તો હો ભાવથી ભગવાન શ્રીહરિની વાતો, શ્રીહરિનો નિર્ણય, શ્રીહરિની બધી આજ્ઞાઓ આદરથી માથે ચડાવવી, બધું ડાપણ પડ્યું મૂકીને બેઠે બેઠું એ બધું સ્વીકારી લેવું, એ જ આપણું ડાપણ છે. એમાં જરાય વાયડાઈ કરવા ગયા તો એટલા આપણે પોતે જ નુકસાનીમાં રહેશું, ખોટ ખાઈશું, પાછળથી પસ્તાઈશું. પાછળથી ન પસ્તાવવું હોય એમણે આગળથી જ ભગવાન શ્રીહરિનો જેમ સેમ મહિમા સમજવાની કોશિશ કરી અને ભગવાન શ્રીહરિનો સ્વીકાર કરવો. એમાં ક્યાંય બુદ્ધિનો દોડ આડો આવવા દેવો નહીં. ઓકે, એવું રાખશું ને? આવતીકાલથી શિબિર ચલાવી મૂકશું. સંતો હરિભક્તો એ ભગવાનની આપેલી બુદ્ધિ અને શક્તિથી એટલું બધું સરસ સ્ટેજ બનાવ્યું છે શિજીવાડીએ શિબિર અને મહોત્સવ માટે, અને એના ઉદઘાટનનું આ વખતે જે વૈવિધ્ય છે એ અદ્ભુત છે. તમે જોશો તો ભગવાનમાં ભાવ વધી જાય, પ્રગટ ભાવ પ્રગટ છે. એ કાલ સવારની જે પળો છે, જે માણશે એ જ જાણશે. નિજે આંખે પ્રત્યક્ષ જે જોવાય અને લાભ લેવાય એ તો વાત જ અલગ છે. ના છૂટકે નેટમાં જોવું પડે પણ એમાં બધું કવર ન થાય. આખે આખું હવારમાં અહીં જે હાજર હશે એને નીચે આંખે નિરખવા મળશે અને એના હૃદયમાં બહુ મોટો આનંદ થશે, ભગવાનનો મહિમા વધશે, ભગવાનમાં પ્રેમ થશે. શ્રી સ્વામિનારાયણ સત્સંગ શિબિર 26 આવતીકાલે સવારે થનારું જે જબરજસ્ત દિવ્ય અલૌકિક ઉદ્ઘાટન, એટલા માટે જણાવું છું કે ગાફલાઈમાં કોઈ આવવામાં ચૂકે નહીં. આ સાંજ સુધીમાં ચારેય કોરથી તાબડતોબ હરિભક્તો કુંડળમાં ઉતરી પડો, વધારો. પ્રભુ સ્વરૂપો તમારું હું આહવાન કરું છું, આવકારું છું. બધા જલ્દી જલ્દી આવો, અમે તમારી રાહ જોઈએ છીએ. અમે તમારા માટે આ બધી ખૂબ મોટી મહેનત કરીને ભગવાનમાં જોડાવા હારું, ભગવાને જે કાંઈ બુદ્ધિ કળા શક્તિ આઈડિયાઓ આપ્યા છે એ પ્રમાણે કર્યું છે. અમે આ બધું આ પ્રમાણે કર્યું છે ને એના જોનારા તમે પરદેશમાં હો તો ઓલી બાઈ કે હાથ રંગીને શું કરું, જોનારો પરદેશ, એના જેવું અમારે થાય. માટે જરા ગાફલાઈ મૂકી, થોડુંક કામ સમેટી, આખું પાછું આમ તેમ કરી તાબડ તો બધા પધારો કુંડળધામમાં. આવી ગયા છો એ તો અમારે માથા હાટે બાપા, કેટલા બળિયા હશો ત્યારે તમે ક્યારના આવી ગયા છો. નહીતર આ વ્યવહાર ક્યાં કોઈને છૂટા કરે એમ છે, મરી જાય ત્યારે છૂટે, એ પહેલા કોઈ મૂકતો જ નથી. લાકડામાં જઈને બળી ગયો એ છૂટી ગયો, બાકીના બધા ચોટ્યા જ રહેશે. પણ તમે ઉખડી ગયા, લ્યો વાહ. હવે આમાં અમારે ક્યાં અભિમાન કરવા જેવું છે કે અમે ઉખડી ગયા. જોવન તમે બધા ઉખડી ગયા, ચીકણી લાળમાંથી ઉખડી ગયા. નીકળી ગયા ને બધા, કેદાડાના નીકળી ગયા ને પૂગી ગયા ને. અમને સાથ દેવા, અમને પ્રેમ દેવા, હૂંફ દેવા, બળ દેવા, સાથે કરવા સેવા, ક્યાંથી મળે તમ જેવા. આઈને રહેજો આવા નાવા. હા, અમારે તમારી જરૂર છે, તમારે અમારી હોય કે ન હોય, તમારે કોઈક બીજાની હશે પણ અમારે તમારી બહુ જરૂર છે. તમારે કોની જરૂર છે? હોય હોય, સંસારી માણસને બધું હોય, કાંઈ બધા થોડું એટલું બધું જોર કરી શકે, પણ જેણે કર્યું છે એને વંદન હો ભાઈ. એ તો આપણે સ્વીકારવું જ પડે, એ ગૌરવ ધારણ કરવું જ પડે, મહિમા માનવો જ પડે, અને ન માનીએ તો આપણે મૂર્ખ છીએ. જો આ ખુરશીધારી કાફલો કેટલો બધો મોટા વિસ્તારમાં વિસ્તરી ચૂક્યો છે, ગમે એટલી ખુરશીઓ લાવી તો તાણી પડે છે ભાઈ. જુઓ ને, ભગવાનને ભજવાન, ભગવાનને પામમાં કેવા હુરાતન ચડાવીને કેડ બાંધીને બેઠા છે, જાણે પાયમાં પામશું ગયા ગયા. આમ આમ કઈ મારાથી બોલાતું નથી એવું તમારું હુરાતન છે. લ્યો આહા, ક્યાંય મોહ નથી રહ્યો ભગવાન સિવાય. વાહ ખુરશી ધારીઓ વાહ. અને ચડી જાય તાન, એનું કારણ છે મોત જેમ નજીક દેખાય ને એમ સ્પીડ થાય. સાંભળો, આંબું કે આંબશે, આંબું કે આંબશે, આવ્યું કે આવ્યું એ ગયા એમ થાય ત્યારે ભક્તિનું હુરાતન બહુ ચડે. અને જ્યાં સુધી એમ હોય કે હજી તો ક્યાં મરવાના, હજી તો લાંબુ જીવવાના ને, તો બહુ ભક્તિનું તાન ન ચડે. આપણે તો જીવને એટલે. પણ જેમ જેમ કાળ નજીક દેખાય એમ ભગવાન બહુ સાંભળે ને ભગવાનમાં હેત બહુ થાય ને એમ થયા કરે કે વાલા જોજે, હો હવે અંધકાર ઢૂકડો આવે છે, કાંઈક મને ભૂલી ન જાતો, તારે જા જા કામ, એમાં કાંઈક મારું રહી ન જાય, અને એમાં કાંઈક આંય ભી થવા માંડે ડાબી બાજુ છાતીમાં તો તરત એમ થવા માંડે, ક્યાં ગયા છો, હાજર છો ને, હવે મને ભીહ પડે છે, સોન તમે ક્યાં છો, જોજો અત્યારે ખરે ટાણે પાછા તમે ક્યાંય કાકા પાછા થતા નહીં, નહીતર મારા લોસા બોલી જાય. પ્રભુ મહારાજ કે હાજર છું બેટા, આખી જિંદગી તે મારી આજ્ઞા પાળીને મારું ભજન કર્યું છે બેટા, હું આ ટાણે મારે ટાણે ચૂકું. વાત કેવી કરે, મારા ત્રણ નિયમ કાયમ સાધુને પીરસવું, સમયમ ભેટવું, અને અંતકાળે કોઈ પણ મારો હોય એને ત્યાં જઈને ઊભું રહેવું, દર્શન દેવા. મારો નિયમ તૂટતો હોય છે, હું કામ પણ તું આવું વિચારે છો કે નથી, એટલે આ પહેલેથી જ છું, લે આ દેખાણો, એમ કહીને મહારાજ પ્રગટ થાય અને આપણને અપનાવી લે. હે થઈ ગયું કલ્યાણ, લ્યો કરોડો જન્મથી જેની રાહ જોતા હતા એ આજ મળ્યું, દુઃખ માત્ર ટળ્યું. આ મોટો લાભ છે આ સત્સંગનો, એ આ ખુરશી વાળા બધા ભારે બરાબર સમજે છે. હા, હવે વ્યવહારમાં નથી માથા મારતા. ના ના, હું માથા મારે, છોકરા આમ થાય કોણીએ સડાવે, થોડો આદર આપે તો દાવડા આમ કરતા જાય ને, પણ ઓલે આમ આ કરે ને એટલે પાછા મંદિરમાં આવીને માળા ફેરે, સ્વામિનારાયણ 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 મહારાજ. પછી કઈક ઈચ્છા થાય કે થોડીક સલાહ દઈ, પાછું મનમાં એમ થાય શું સલાહ દે, સાંભળે નહીં. પાછું એમ થાય કે ના ના મારે દેવી પડે, હું ગમે એમ તો એનો બાપ ગણાવું, વૃદ્ધ ગણાવું, અનુભવી ગણાવું. છોકરાઓ આટલું બધું ટીવી ન જોવું, તે બાપા તમારા વખતમાં હતું નહીં એટલે સાના માના માળા કરો ને, આઈ ડક ડક કરો છો તે. સારું બાપા, મહારાજ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, આવું બધું હાલે સાંભળ્યું. આ આવીને બેઠા હોય એને તો ક્યાં કઈ જોવું છે કે ત્યાં શું કરે છે વાહેલી વેઝા. હા, એ તો હે ભગવાન નો દરબાર છે, હાંજ હવાર ચક્કમ ચક્કા છે. હે પણ માફ રાખજો બાપા, કાલ જો ઓલા માધવજી શેઠ નું પારકું ઘી હતું, પણ પેટ કઈ પારકું નતું, ચોહલા પાડીને બરફી જેમ ઘી જેમ્યા, પછી કેટલાય ને ઊનું ખારું પાણી પાવું પડ્યું, ઉલટી કરાવી દઈ મેળ પડ્યો. આપણે એવું ન થાય, ઓકે? આપણે ક્યાં ઘીના ચોહલાય જમાડીએ છીએ? અને તમે બધા તૈયાર હો તો એક દી એ પ્રોગ્રામ કરી, મોળું ન ભાવે તો થોડીક અંદર સાકર નાખશું અને ઘીના ચોહલા પાડીએ, અડધો કિલો 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 જમો બધા. હમણે મહારાજ કોઈ તેડવા આવ્યા નથી, બે પાંચ ને તો આવે. રામ બોલો ભાઈ, રામ આમ બોલો ભાઈ આમ, એમ કરવા થાય. વચ્યાર હોય તો કાજો. સંઘ ઉપર સંઘ હરિભગત ના આવે છો? ખભે ઠેલા ને ગરેડી વાળા ઠેલા ને પડખે નાના છોકરા ને બગલમાં ઠેલા ને ઓ લફરક લફરક આય બધા મારા વાલીડા, વેલકમ ટુ કુંડાળ, પધારો પ્રભુજી, પધારો પધારો. સમજ્યા? પગે લાગતા જાય છે ને, આણકર જોતા જાય છે ને, નાવાનું ઘણી બાજુ છે ને, પાણી ઊનું હશે ટાટું. આ બહુ ટાટું સમને 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 સમને. પણ હવે અહીં કોને બાપા એ ઊનું રાખ્યું હોય, નાઈ લો. જો ગાડીઓ આવે છે હવે તો આપણા દેશમાં બધા ગરેડી વાળા ઠેલા થઈ ગયા છો. ભારત દેશ ઘણો વિકાસ પામ્યો. હવે ધૂળના રસ્તા મટી ગયા ને ડામર રોડ થઈ ગયા, ગરેડીઓ હાલે ટ્રર. હવે વાંધો ન આવે. ગાડા રસ્તા ગયા, કાર રસ્તા આવી ગયા. આ છોકરા બધા ભાગ્યશાળી, તમે આવ્યા આવ્યા તાર રોડ ને મોટરું થઈ ગઈ. દીકરાઓ આ ડોહા આવ્યા તાર પૂછો હું દિશા હતી, મોભિયા નહોતા, પરાળ હેઠે મોટા થયા. નાના હતા ત્યારે આ ઘોડિયામ સુવા પડતા. તમે બધા ભાગ્યશાળી એટલે ઘણા ભાભા પસ્તાવો કરે છે, મારી દીકરાનું આગતરા પીડ્યા. પશવા હાલો જમાનો તો ટેહડા કરેવો, હવે આવ્યો હાલો આગતરા પીડ્યા. માર બેટું ઓલું બટન દબાવીને એવું બધું આવે છે, હારું હારું હાલો. કોઈ દી આપણે તો આવું જોવા કા મળે? તો એ ઠીક, છેલ્લે છેલ્લે આ બધું જોવાઈ ગયો. હા, આટલું બધું તો ખુલ્લું ક્યાંય જોવા ન મળે. આ તો સારું ભગવાનની કૃપા, છેલ્લે છેલ્લે આપણે એમનામ ન વ્યાઈ ગયા, એમ લાવો લેતા ગયા. હું સારું દુનિયા હે લ્યા. હા સારું છે, સારું. થોડાક પાહાતરા પીડ્યા હોત ને તો હજી મજા આવી જતી. એમ અમુક અમુક તમારી વાત નથી કરતો, તમે તો બધા ભગવાનમાં મસ્ત બની ગયેલા મહારાજો છો, તમારી તો શું વાત કરે. જેનું ભગવાન વિના બીજે ધ્યાન નહીં એ અમારા આ ભક્તો. હો હો હો, જુઓ તો ખરા, આ તમારા સંસ્કારી બાળકો તો જુઓ, અત્યારના પોરમાં જાગીને પલોઠી વાળીને કેટલા સરસ બેસી ગયા છે. વાહ, ધન છે તમારા કુળને, કુટુંબને, મા બાપને, દાદાને, દાદીને, ધન છે, ધન છે. ઓ એના મોંમાં ઘી શક્કર. હા, આવા રૂડા સંસ્કાર તમને જેને આપ્યા છે એનું ભલું થાય એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. હે કે એનું અભરે ભરાય ભાઈ, આવા રૂડા સંસ્કાર આપણને કોઈ આપ્યા નહોતો. આ તો આપણા નસીબ તે આપણે ન્યાથી ભાગ્યા ઉકરડામાંથી. હા, બાકી તો આપણને ખબર છે આપણે ત્યાં કેમ હતા. ભાગ્યશાળી હોય એને હારા હરિભગત મા બાપ મળે, સત્સંગી કુટુંબ મળે, સંસ્કારી કુટુંબ. સત્સંગી ને સંસ્કારી અને નીતિવાળું એવું ભગવાનને વાલું કુટુંબ હોય ત્યાં જન્મ મળે તો નાનપણમાંથી બધા અદ્ભુત અલૌકિક શ્રીજી હરિને ગમે એવા સંસ્કાર આવી જાય આપણા નાનપણથી આવી જાય. નહીં પછી ઘડી ઘડીને આપણે બધું શીખવું પડે, પછી હળવે હળવે ટીપાતા ટીપાતા પછી આપણે બધા સંસ્કાર કેળવીએ. ન કેળવીએ એવું નહીં, આ સત્સંગ દિવ્ય છે મળે, પણ એ બધું ધીમે ધીમે મળે. બોલું જો ને, આવડે આવડે છે ત્યાં કેવા રૂપાળા ને કેવા સંસ્કારી ને કેવા ભગત ને કેવા દિવ્ય છે જો. હે, આપણે તો હવે કઈક માણાના નોરમાં થયા. આ અમારા ભાઈ બે બેઠા એની કૃપાથી જો, સહેજ ટાઈટ ન હોય એમ ભાઈ બે બેસી ગયા રોટી. મારી બેટીની અરખે પડખે આંટા મારે આવતી હે ની પાસે જો માર ભાઈ બે માર ભાઈ જય સ્વામિનારાયણ જોયું ખેસિયામાંથી હાથ બે નથી બારા કરતા એક કેવો મારે ત્યાં કથા કરવી તમે બારા રાખવા જ પડે કારણ કે આમ આમ કરવું પડે આમ આમ આ વાત નહીં મળે એમ તમે ખેસિયામાં હાથ રાખીએ તેમ થાય નહીં એ તો એવા સરસ ખેસિયામાં હાથ રાખીને બેઠા છે શાંતિથી વાત જાવે આ બધી ભાઈની કૃપાથી લહેર છે ભાઈ નહીં હોય તો એ આપણે બહુ મોટું ખાલું દેખાયો ઈ ખુરશી ને એ જગ્યા ને એ ભાઈને આપણે જે આનંદ કર્યો હોય એ બધું આપણને તેથી ખુશ છે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરી પહેલા આપણને લઈ જાયજો ભાઈ ભલે આયરી હજારક વર્ષ આમ થઈ કાંઈ વાંધો નથી ખોટી ઉતાવળ કોઈ દી ભાઈ કરતા નથી આ ભાઈના એક મિત્ર હતા મગન દાદા એ કાયમ ગુરુની પડખે ચડીને પૂછતા ઓ ધામમાં જવસા ના ગુરુ કઈ બોલે નહીં તો ગુરુ નહીં આવું પછી એવું કે ગુરુ નહીં આવું મારો મગન કાકો મેં વાત સાંભળી છે થોડા હુકાઈ ગયા છે નહી ડાયટિંગ કરતા છે વજન ઘટાડ્યું છે કે કસરત ને થોડું કાચું ખાવાનું આવું બધું ખૂબ કરીએ ત્યારે માંડ માર બેટાનું થોડું વજન ઓછું થાય સમજ્યા વાહ ઓઝત નદીના કાંઠે ઝીંઝવો ખાધેલી ભેંસને ભાલમાં વેચી ખાલી 6 મહિનામાં હાંઠીકા જેવી થઈ ગઈ બોલો ખારા પાણી સાંટેલા રાડા ખાઈ ખાઈ ને એવી હુકાઈ ગઈ એની મેળે ડાયટિંગ થઈ ગયું વાળું બધું ન્યા થોડો ઓઝત નદીના કાંઠાનો લીલોસમ ઝીંઝવો છે હે અહીં તો ઓગા કાંઠે ઓગા ભત ભરીને ગાજર નાખીને તે ગાજરિયા જ ખાય લોદરિયા જ પડ્યા રે હો ગાજરિયામાં જ ધ્યાન લોદરિયામાં તા નહીં હવે ન્યાજ માર બેટા લોદરે ક્યાંથી મળે રાડા ખાઓ રાડા અહીં તો શ્રીજી મહારાજનું પ્રારબ્ધ છે કોનું તો નહીતર આવડા મોટા કુટુંબનું તો કઈ પૂરું થાય જોત ખરા આ બધા આયોજનોમાં હડાડાટ રૂપિયા વપરાય છે સમજ્યા એ તો આ બધા ભાભાએ મૂડીઓ દઈ દીધી છે તો ઉત્સવ થાય છે ખિસ્સા કર્યા ખાલી ડોહાઓએ હા વાપરો સંતો ભગવાન રાજી કરી લ્યો નહીં માલ બેટા વાહે છોકરા તો વાપરી જ નાખવાના છે આમનો ત્યાગ છે એ આ શોભા દેશો બાકી ઘણા બાબા થોડુંક પેન્શન આવે એ છોકરાને દે છોકરા ગાડ્યું દે ને આવડવા પેન્શન દે છોકરા ગાડ્યું દે ને આવડવા પેન્શન દે ભલે ગાડ્યું બેસાડ દઈ દો પણ આ રૂપિયા લઈ લ્યો છોકરાને કાયમ લાગે લ્યો પછી છોકરા મારા બેટા ડાયટિંગ કરાવે પણ આ બધા પાકા છે ચેતી ગયેલા બાબા લાગે ભલા ભોલા પણ હોશિયાર નીકળ્યા કલ્યાણ માટે હોશિયાર નીકળ્યા અને થોડા ઘણા કોઈક ભલા ભોળા હશે તો સાગર કથા સાંભળીને હોશિયાર થઈ જાય આ સાગર કથા તો ભાઈ ઓલું નહોતું ગામડામાં ચપ્પાને ધાર કાઢવાનું આવતું એમાં સાગર કથા તો આપણને ધાર કાઢનારું મશીન છે બુદ્ધિને ધાર કાઢી દે થોડી ઘણી બુદ્ધિમાં બુઠાશ રહી ગઈ હોય ને અને જો સાગર કથા સાંભળે ને તો બુદ્ધિ ધારધાર થઈ જાય કલ્યાણનું કામ કરે એવી અને માયાના બંધન કાપે એવી વાલા ભક્તો ગોપાલ સ્વામી તો સાધુ થઈ ગયા નારાયણજીભાઈએ ગઢપુરમાં રહીને નરનારાયણ દેવની છાપની મૂર્તિ કરી મહારાજની આજ્ઞાથી. શ્રી હરિએ સૌ સંતોને તે મૂર્તિ પૂજવા આપી. પછી શ્રી હરિએ આનંદાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવ્યા, પાસે બેસાડ્યા અને વાત કરી, સ્વામી તમે બહુ વિવેકી છો અને વળી બાંધકામમાં ઘણું જાણો છો, તો અમદાવાદમાં આપણે અંગ્રેજ તરફથી સારી જગ્યા પ્રાપ્ત થઈ છે, એમાં ભરતખંડના રાજા નરનારાયણ દેવને પધરાવવા એક સુંદર મંદિર કરવું છે, શિખરબદ્ધ મંદિર. તો અમે તમને આજ્ઞા કરીએ છીએ કે તમે અમદાવાદ જાઓ અને મોટા શહેરમાં મોટું સુંદર શિખરબદ્ધ મંદિર ભગવાન નરનારાયણ માટે તૈયાર કરો. આવી મહારાજ આજ્ઞા કરી. ત્યારબાદ રાજી થઈ શ્રી હરિએ કહ્યું, સર્વે સંતો હરિભક્તો એક વાત ધ્યાનમાં લ્યો, ભગવાનનો કોપ કોને કહેવાય અને ભગવાનની કૃપા કોને કહેવાય? જો આ વાત આપણા મગજમાં ચોખ્ખી થઈ ગયેલી હશે તો કલ્યાણ નહીં બગડે, આપણે સદરસ્તે જ રહીશું. આપણી જિંદગીનો કોઈ સમય અસત્ય સુખ માટે આપણે વાપરીશું નહીં, સત્ય માટે જ સદૈવ આપણી તમામ શક્તિ વપરાશે અને ઝટ પ્રભુ પ્રાપ્ત થશે. કઈ વાતની ચોકસાઈ જોઈએ હૃદયમાં? કોપ અને કૃપા કોને કહેવાય? બોલો જોઈ. અને કૃપા કોને કહેવાય? આ વાતની સ્પષ્ટતા હોવી જોઈએ. ભૂલેય ઊંઘમાંય કોપને કૃપા ન કહીએ અને કૃપાને કોપ ન કહી દઈએ, આની બરાબર સાવધાની તો જ રહે જો એની વ્યવસ્થિત અંદરથી ચોકસાઈ થઈ ચૂકી હોય. સાગર કથા આહાહા શું આ વાત ઉપર પ્રકાશ પાડે છે! બીજા બધા ગ્રંથોમાં આટલો બધો પ્રકાશ નથી. પ્રકાશ તો બધા જ ગ્રંથોમાં હોય અને કદાચ ખાસો હોય, પણ એવી રીતે હોય, એવા શબ્દોમાં હોય કે આપણે એનો લાભ ન લઈ શકતા હોઈએ. પણ સાગર ગ્રંથમાં આ પ્રકાશ ખુલ્લે ખુલ્લો છે કે મારા જેવા જડમતી જાડ ધારાને પણ દેખાય. કોપ શું અને કૃપા શું? એક વાત સાંભળો, મારે અને તમારે અને આપણા જેવા કેટલાક કલ્યાણ પથના સાધકોને કોપ અને કૃપા સમજવામાં ભૂલ થયેલી છે. છે, ભૂલમાં છે, છીએ, હતા, હજી નહીં સમજીએ તો ભૂલમાં રહેશું. માટે ધનતેરસને ધન્ય કરી લઈએ, કૃપા અને કોપને આજે ચોખ્ખા સમજી લઈએ. તૈયાર છો? આમ બરાબર નોટ પેન લઈને બસ તમને હું જોઉં છું ને તો મને બહુ આનંદ થાય છે. કેવી સારી સારી વાત તમે નોટ કરો છો. હે, પાછા દિવસમાં ટાઈમ મળે ત્યારે એક બે વાર જોઈને તે પોઈન્ટો ઉપર તમે તમારું મનન કરીને જે હૃદય ચોખ્ખું કરો છો, એટલે તમે કેટલા સજાગ અને કલ્યાણને માર્ગે સ્પીડથી આગળ વધી રહ્યા છો. આ કાંઈ નાની હોની વાત નહીં છે ભાઈ. કથા તો બધે બહુ થાય છે, પણ કોઈક જ કથા એવી છે કે જેમાં શ્રોતાઓ નોટ પેન લઈને બેઠા હોય, એ છે સાગર કથા. જેમ નિશાળે છોકરાઓ જાય, જેમ ટ્યુશન ક્લાસમાં છોકરાઓ જાય અને નોટ પેન સાથે લેતા જાય અને ટીચર જે કાંઈ ભણાવે એને નોટ કરતા જાય ને પાછા એને વાંચે વિચારે અને બરાબર હૃદયમાં ઉતારે, એવું જ આ સાગર કથામાં તમે બધાએ જે અપનાવ્યું છે, વાહ તમારી બુદ્ધિ, વાહ તમારો કલ્યાણનો કપ. નોટ પેન લઈને બેહવાની રીતિ, પ્રથા, પદ્ધતિ સાગર કથાએ આપણને શીખવાડી દીધી. ખરેખર આદર કરવા જેવી વાત છે. નોટ પેન લઈને તમે બેહો છો, ક્યાં કમાલની વાત છે. પાછા પટ નોંધી લેવો, પટ. કૃપા કોને કહેવાય ને ભગવાનનો કોપ કોને કહેવાય? આમ તો બે ક ઉપરથી જ છે, પણ ફેર બહુ છે. આમ તો બે બબ્બે અક્ષરના શબ્દો છે, પણ ફેર બહુ છે. તો સમજી લેશો બરાબર? હાલો તો સ્વતંત્ર જીત ના જે ચાહત તિમ તે કરત રહે વો. સ્વતંત્ર જીત ના જે ચાહત તિમ તે કરત રહે. સ્વતંત્ર જીત ના જે ચાહત તિમ તે કરત રહે વો.
સ્વતંત્ર જીત ના જે ચાહત તિમી તે કરત રહે.
અતિ સુખ માનત તે સુખ તિત ના દુઃખ લહત યહ.
અતિ સુખ માનત તે સુખ તિત ના દુઃખ લહત યહ.
આજી સુખ તિત ના દુઃખ લહત યહ. આ સોરઠો તમે સાંભળ્યો, એનો અર્થ સમજી ગયા નહીં? જે મનુષ્ય જેટલો સ્વતંત્ર હોય તેટલું તે મનનું ધાર્યું કર્મ કરે છે. પરતંત્ર ના કરે, કેમ જે એનાથી ના થાય, એને ના કરાય, કરે તકલીફ થાય. પણ સ્વતંત્ર હોય એ તો મનનું ધૈર્ય જ કરે, થાય એટલું કરે, બધું મનનું ધૈર્ય જ કરે ને. સ્વતંત્રતાને આ જ મોટો લાભ કે મનમાં આવે એનાથી થાય, સારું કે મોડું. પણ પરતંત્રતાને આ લાભ નથી. જે મનુષ્ય જેટલો સ્વતંત્ર હોય એટલું કશીન પોતાના મનનું ધાર્યું કર્મ કરે છે, તે ભલે તે સ્વતંત્રતામાં અતિ સુખ માને છે, પરંતુ જેટલું તે સુખ લે છે તેટલું તેને દુઃખ પ્રાપ્ત થાય છે. આ સોરઠાનો અર્થ છે. આ કંઈ એમ મનમાં આવી જાય ને, સમજાઈ જાય ને, ચોખ્ખું થઈ જાય ને, એમ જીવવા માંડે એવી હેલી વાત નહોય. આપણી પેઢીઓ વહી ગઈ તોય આવી વાતો આપણે ક્યારેય સાંભળી નથી, કાયા નથી. આપણા જીન્સમાં કે લોહીમાં પરંપરામાં સંસ્કારમાં ઉતરેલી આ હાવ નવી ગાલવાની છે. માટે બહુ વાર ઘૂંટીએ તારે માન થોડીક અંદર જાય ને અંદર ટકે. સાંભળ્યો? જો ફરીનો અર્થ વાંચો આ સોરઠાનો. જે મનુષ્ય જેટલો સ્વતંત્ર હોય એટલું તે પોતાના મનનું ધાર્યું કામ કર્મ કરે કરે ને કરે, તે ભલે તે સ્વતંત્રતામાં અતિ સુખ માને છે, ભલે માને છે સ્વતંત્રતામાં સુખ, પરંતુ શું? પરંતુ જેટલું તે સુખ એમાંથી લે છે મન ધાર્યું કરીને, તેટલું તેને દુઃખ પ્રાપ્ત થાય છે. તરત થાય એવું કહેતા નથી, પ્રાપ્ત થાય છે એવું કહે છે. બે દી વહેલું મળવું પણ પ્રાપ્ત થાય છે. સ્વતંત્રતામાંથી જેટલો એ આનંદ માણે છે એટલું પાછળથી એને દુઃખ ભોગવવાનું થશે. વાત આમ છે. કોણ આ વાત કરે છે? સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે, આનંદાનંદ સ્વામીની આગળ, સંતોની આગળ બોલે છે. સર્વોપરી ભગવાન પોતે વાત કરે છે ગઢડામાં. માટે આ વાતને જરા આદરથી આપણે સાંભળવી જોઈએ, વિચારવી જોઈએ, લેવી જોઈએ, સ્વીકારવી જોઈએ, આચરણમાં ઉતારવી જોઈએ. આમનામ આપણે આ વાતને મામૂલી કે સામાન્ય માનીને જવા દેવાય નહીં. પહેલા નોટમાં ઉતારીએ, પછી મનમાં ઉતારીએ, પછી જીવમાં ઉતારીએ, પછી આચરણમાં ઉતારીએ, કંઈક કરીએ. જન્મા છીએ, સત્સંગી છીએ, ભગવાનની આપણને આટલી બધી હેલ્પ છે તો કંઈક કરીએ. હવે આગળ વાંચો.
ભગવાન કો પકરત જે હી વારી, સ્વતંત્રતા કરત તે હી વારી.
આ શ્રીજી મહારાજ બોલે છે. મને અને તમને ગળે ઉતરે ન ઉતરે, હારું લાગે ન લાગે, વાત મનાય ન મનાય, પણ બોલ્યા છે ભગવાન. અને આનંદાનંદ સ્વામીની સામે ગઢડામાં, અને એ વાતને આધારાનંદ સ્વામીએ ચોપાઈના રૂપને આપીને લખી છે. ભગવાન જ્યારે કોપ કરે છે ત્યારે તે માણસને શું આપે છે? સ્વતંત્રતા આપે છે. અને ભગવાન જ્યારે રાજી થાય છે, કૃપા કરે છે, ત્યારે તે માણસને શું આપે છે? પરતંત્રતા આપે છે. આનો ઉલટ અર્થ આવો થાય. આપણને સ્વતંત્રતા ગમે કે પરતંત્રતા, બોલો ને. યસ, એનો અર્થ એ થયો કે આપણને ભગવાનનો કોપ ગમે છે, કૃપા નહીં. સંત શું ગમે છે? કોપ. જો તો ખરા આપણા હડેલ જીવની દશા તો જુઓ, એને કોપનું ફળ ગમે છે, કોપનું ફળ સ્વતંત્રતા, પણ શ્રીહરિની પ્રસન્નતાનું, કૃપાનું ફળ પરતંત્રતા છે, એ બિલકુલ પસંદ નથી. હજ તરીકે હજ બારું અજ્ઞાન આપણામાં ઘૂસી ગયું છે, હજ બારું.
શું કેવું બોલો, આ ચોપાઈ તો ગાંડા કરી મૂકે એવી છે.
ક્યાં તમે આવું વાંચ્યું છે? ક્યાંય કોઈ આવું બોલ્યું છે? કોઈ સાધુ કે ભગવાન કોપ કરે ત્યારે સ્વતંત્રતા આપે છે? કેમ જે સંત કેવી રીતે બોલે? આ તો શ્રીહરિ પોતે પોતાની વાત કરે છે. કહી શકે દરેક માણા પોતે પોતાની વાત ખુલ્લે દિલે કહી શકે. આપણે કોકની વાત કરવી હોય તો હવાર વિચાર કરવો પડે કે હાલો આમ જ હશે કે કેમ હશે. હું કહું છું એનું, મને પાછી એની એટલી ખબર હોય ન હોય, પણ આ તો પોતે પોતાની વાત કરે છે. ભગવાન પોતે એમ કહે છે કે હું જેના ઉપર કોપ કરું છું એને સ્વતંત્રતા આપું છું, આઝાદી આપું છું. એને જે ઈચ્છા હોય તે કરી શકે એવો એને હું બનાવી દઉં છું. બધું એનું ધાર્યું જ થાય. બધા આજી આજી જ કરે, બધા સપોર્ટ જ કરે, બધા પાસા હવળા જ પડે, આવો બનાવી દઉં. હું જેની ઉપર ખીજાણો હોય ને એને આવી મોટી દઈ દઉં, અને જેના ઉપર હું રાજી થયો હોઉં એને પરતંત્ર બનાવી દઉં છું. એની અડખે પડખે બે ચાર એવા માણા મૂકી દઉં કે એનું ધાર્યું જ ન થાય, બોલા થવા જ ન દે. એને એવા મોટા પુરુષ આપી દઉં, એને એવા ગુરુ આપી દઉં કે એને આજ્ઞામાં જ રહેવું પડે, ના છૂટકે એને હંમેશા આધીન જ વર્તવું પડે, ગમે ન ગમે પણ હાથ જોડવા જ પડે, પૂછવું જ પડે, પૂછ્યા વગર કાંઈ થાય નહીં. આવી પરિસ્થિતિ આપી દઉં જેની ઉપર રાજી થાવ એને, અને જેની ઉપર હું કોપ કરું એને એવી પરિસ્થિતિ આપું કે એને કોઈને પૂછવું જ ન પડે.
બંદા સર્વે સર્વા. હવે મને તમે એ કહો કે આ દુનિયામાં જે જે માણસોનું ધાર્યું થાય છે એ બધા ભગવાનની કૃપા વાળા કે કોપ વાળા? આ પોઈન્ટ છે સમજવાનો. આ વાત સાંભળીને મને એટલી બધી ખુશી થઈ, એટલી બધી ખુશી થઈ કે પ્રભુ અમે સદનસીબ છીએ કે અમારું ધાર્યું જ ન થાય એવી પરિસ્થિતિમાં તમે અમને રાખો છો કે અમારું ધાર્યું જ ન થાય, કરવા જાય તો એ ન થાય, હો વાતે આઈડિયા આવે. સાંભળ્યું તમે? અને ધાર્યું ન થાય એના જેવા મોટા કોઈ ભાગ્ય નથી. અને મનમાં જેમ ઈચ્છીએ એમ બધું મનનું ધાર્યું જ થાય એના જેવા કોઈ દુર્ભાગ્ય નથી. કેમ છે? એ તો ભગવાનનો કોપ છે. ભગવાનના કોપ જેવો કોઈ દુર્ભાગ્ય ખરો થાય છે? ચોખ્ખું થાય છે? ખુરશી વાળા તો અમુક નમી પડ્યા, હાવ આમ થઈ ગયા. આ વાત જ એવી છે, માણા નમી પડે, ગલટીઓ ખાઈ જાય. આમ તો આ સાગર સારની કથા છે, આમાં આટલો બધો વિસ્તાર ન હોય, સાર સાર જ હોય, પણ હું વિસ્તાર કર્યા વગર રહી શકતો નથી, મને ક્ષમા કરજો. જેનો જટ જટ લાવવાનો હોય પાર એને કહેવાય સાર, સમજ્યા? પણ આમાં હું કરું છું વિસ્તાર. ભલે વાત થોડીક પડે વિસ્તારવી, પણ ગમે એમ કરીને છે મારા દિલમાં આ વાત મારે ઉતારવી, આ મારે ઉતારવી છે, મારે ઉતારવી છે. એટલે હું આને ઘૂંટ ઘૂંટ કરું છું અહીં બેઠો બેઠો. તમને જે સમજાતું હોય કે મારે આ વાત છે દૈવત વાળી, આ વાત છે સમજવા જેવી, આ વાત છે કામની. ભલે આનંદાનંદ સ્વામીની અને મહારાજની કદાચ અંગત હશે, પણ આ વાત તો જાણે મારી જ છે, મારે માટે જ છે, મને જ મહારાજ કહે છે, મને જ. હું પોતે આનંદાનંદ છું અને સ્વામિનારાયણ ભગવાન મને બેહાડીને કહે છે કે હું જેના ઉપર કોપ કરું છું એને સ્વતંત્રતા આપું છું સ્વામી, અને જેના ઉપર હું કૃપા કરું છું એને પરાધીન કરું છું, પરાધીન એને પરતંત્રતા આપું છું. હવે લ્યો હું તમને એક પ્રશ્ન પૂછું, પૂછું ત્યાં આવું કાંઈ નહીં, બેઠો બેઠો પૂછું. તમે કહેતા હો તો હું તો ત્યાં આવું, આપણે કાંઈ એવા અહીં હજરમબમ થઈ ગયા નથી. હા લાકડા સાપ મજા કરવાની છે બસ, આમય મરી જવાના ને આમય મરી જવાના, હું બહુ દાંડિયા પણ. હું એમ કહું પૂછું, તમે મને કહો આને મહારાજ કોપ શું કામ કહે છે અને ઓને કૃપા શું કામ કહે છે? કોણ કહે છે? કોણ કહે છે? હરિભક્તો તમે પુરાણી ના પો.
મનના ધાર્યામાં માયા રહી છે એમ મહારાજે કીધું છે એટલે.
ઠીક, ઓલકર આપો, અશોકભાઈને આપો.
ધાર્યું થાય એટલે એને મનમાંની વિષય તરફ જ દોડ રહે છે મોટે ભાગે જીવની.
યસ,
અને એટલા માટે પછી ભગવાનથી વિમુખ ને વિમુખ જ થતો જાય છે.
સાબર ખુરશીવાળાને કોઈને બોલવું છે? હા બિપિનભાઈને બોલવું છે, આપો જોઈએ. બુદ્ધિની પરીક્ષા તો થાય
ગુરુજી. એવું લાગે કે જીવનો મૂળભૂત જે ધર્મ છે દાસત્વ, એ સ્વતંત્રતામાં રહેતું નથી, અને સ્વતંત્ર થવાથી વિષય તરફ જેમ કહ્યું એમ અને પોતાની રૂચિ પ્રમાણે જે પોતાનું જે અંગ હોય એ પ્રમાણે ઢાળો રહે, પણ જે મહારાજ તરફ જવું હોય તો કોઈક મોટાની મરજીમાં રહે, મોટાના કયામાં રહે, એના દાસત્વ પણ થઈને રહે, તો એ સાચી દિશામાં મહારાજ તરફ આગળ વધી શકે, પોતાની બુદ્ધિ પોતાની રૂચિ પ્રમાણે નહીં.
સરસ, ઘણો બધો ઉત્તર સારો છે. અધૂરું છે એ પછી અમારે સાધુ પૂરું કરશું. બોલો વાલા વિદ્વાનો. પ્રભુજી, હવે તમે કહો, કોણ કહેશો કે આ બાજુ કોઈ કહેશે? કોઈ નહી. જો ભાઈ, હું તમને હવે એક બીજો પ્રશ્ન પૂછું, એનો ઉત્તર કરશો એટલે આનો ઉત્તર થઈ જાય. જીવ સ્વતંત્ર કે પરતંત્ર? એ ઘરે બોલો દાદા. હવે જે વાસ્તવિકતા હોય એને પ્રાપ્ત થાય એ હારું, કે જે અવાસ્તવિકતા હોય એને મળે એ હારું? બોલો. માટે કહ્યું કે જીવને સ્વતંત્રતા મળે છે એને કોપ કહેવાય, કેમ જે એ અવાસ્તવિકતા છે, અને પરાધીનતા જે એને પ્રાપ્ત થાય એને માટે કૃપા કહેવાય, કેમ જે એ નેચરલ છે, વાસ્તવિકતા છે. અને સુખ અવાસ્તવિકતામાં હોય કે વાસ્તવિકતામાં? હા, હવે થઈ ગયું ચોખ્ખું કે આવી વાત હું કામ કરે છે? હજી એક મૂંઝવણ થાય, મૂંઝવણ ઊભી કરું પૂછડું ચાલીને. તમે એક નજર કરો દુનિયામાં, જે જે માણસોનું ધાર્યું થાય છે એ બધા મોટા માણસો છે, નાના માણસનું ધાર્યું તો થાય નહીં, બરોબર છે? તો જેને જેને ભગવાને મોટેપ આપી છે, મોટા કર્યા છે, સત્તા આપી છે, એવી પરિસ્થિતિ આપી છે કે એ ઈચ્છે એમ બધાને કરવું પડે, આટલી જેને ભગવાને શક્તિને સામર્થ્ય આપી છે એ બધા ભગવાનના કોપવાળા જાણશો? અમે ઊભું કર્યું પૂછડું ચાલીને, મુશ્કેલી ઊભી કરી, એને બધાને તમે કોપવાળા માનશો? કેમ જે એનું ધાર્યું તો થાય છે, એ સ્વતંત્ર તો થયા જ છે ભગવાનની કૃપાથી. બીજા બધાને એનું ધાર્યું કરવું પડે છે, એને બીજાનું ધાર્યું નથી કરવું પડતું, માટે એટલા સ્વતંત્ર તો એ થયા કે ન થયા? તો એ મોટેરાઓ બધા શું ભગવાનની કૃપાવાળા નહીં, કોપવાળા? ચાલો આનો ઉત્તર કોણ કરશે? આણીકો આશા છે, બોલો.
જો એમણે પોતે પોતાની ઈચ્છાથી લીધી હોય તો અવશ્ય કોપવાળા, પરંતુ પ્રભુએ એને દીધી હોય તો કૃપાવાળા, અને ભગવાનની દીધેલી સેવા સમજીને કરતા હોય તો કૃપાવાળા, પણ ભગવાનની દીધ્યા પછી એની મજા માણતા હોય તો કોપવાળા.
તમને આ ઉત્તર ગળે ઉતરે છે તો તાળીઓ તો પાડો. મને તો શેરો ગળે ઉતરે એમ ગળે ઉતરી ગયો. એક બીજી વાત કહું, સ્વતંત્ર કોણ છે અને પરતંત્ર કોણ છે એને ઓળખવાની દ્રષ્ટિ અલગ છે. ઊંચા બેઠા હોય, મોટા કહેવાતા હોય, જેની આજ્ઞામાં હજારો માણા રહેતા હોય, એને તમે કોઈ ભૂલે સ્વતંત્ર ન માનશો. અને જે માણસને કોઈ માનતું ન હોય, હાવ એકલો હોય, એને તમે પરતંત્ર ન માનશો. એ જાણવાનું એંગલ અલગ છે. તમને એક વાત કરું, કોઈ રૂપિયાવાળો સુખી શેઠ પોતાને રહેવા માટે મોટું મકાન ચણાવતો હોય, એમાં એણે મજૂરો કડિયાઓને બોલાવ્યા હોય, અમુક સમયમાં અમુક મુદ્દતમાં જ એણે મકાન પૂરું કરવાનું હોય, કડિયા કારીગરો કામ કરતા હોય, સાંજ પડે, એ શેઠ તો બહુ મોટો છે, સુખી છે, રૂપિયાવાળો છે, પેલા મજૂરને એમ કે તમે આજ અડધો કલાક કામ વધારે કરો, મજૂર સમય થયા પછી એક તગારું ભરે નહીં, એક તગારું ઠલવે નહીં, શેઠ હાથ જોડે તો એમ કે નવરા નહીં, મૂકીને વ્યા જાય. શેઠ એમને જોઈ રહ્યા, હામું તો એ હાજી હાજી કરે, કાંઈ વાંધો નહીં ભાઈ, હો બાપા કાલે કરજો. આમાં પરાધીનતા કોની મહેસૂસ થાય તમને? બોલો ને, શેઠની. અને મોટા કોણ છે બેમાં? શેઠ. અને સ્વતંત્ર કોણ છે? મજૂર. મોટા કોણ છે? શેઠ. અને સ્વતંત્ર કોણ છે? એટલે કહું છું કે એંગલ અલગ છે, કોણ સ્વતંત્ર છે અને કોણ પરાધીન છે એ જોવાનું એંગલ અલગ છે. આપણે માનીએ છીએ એવું એંગલ નહીં, એવું નહીં. હવે જો હું તમને કહું, હું અહીંયા વ્યાસાસને બેઠો છું એટલે મોટો ગણાવ, સ્વતંત્ર ગણાવ. તમે ત્યાં હેઠા બેઠા છો એટલે તમે નાના ગણાવ, પરતંત્ર ગણાવ. પણ મન ફાવે એમ બેહવું કે ઈચ્છા થાય ત્યારે ઉઠી જવું કે લાગ આવે તો બે ઝોલા ખાઈ લેવા, એવું સ્વતંત્રપણું તમને છે કે મને? તો હવે કયો, હું સ્વતંત્ર કે તમે? સ્વતંત્રતા કોને ભગવાને આપી છે? આ છે એંગલ. સ્વતંત્રતા પરતંત્રતા જોવાનું એંગલ આ છે. દેખીતી નજરે દુનિયામાં મોટા સત્તાવાળા જેને લાખો માણા અનુસરતા હોય એ માણસ આપણને બહુ સ્વતંત્ર દેખાય છે, પણ એના જેટલું પરતંત્ર બીજું કોઈ હોતું જ નથી. એ વ્યક્તિ વ્યક્તિએ પરતંત્રતા રાખીને એનું વર્ષો સુધી ધાર્યું કરે છે, ત્યારે એ લાખોના લાડીલા થયા હોય છે ને મોટા ગણાતા હોય છે. બાકી બિચારા હાથ જોડીને હવ કેમ એ જ કરતા હોય છે, એટલે તો એ મોટા હોય છે. આપણે એને ભગવાનના કોપવાળા ન માનવા એમ હું કહું છું. જોજો મારા બાપ, ભૂલ ન કરતા. કોપવાળા તો એ છે કે એની પાસે ખાવા નથી તોય કોઈને ગાંઠે નહીં, સ્વતંત્ર જ હોય. અને એનું સ્વતંત્રપણું પાછું હાલતું હોય, હા, એ હાંકતો હોય ને હાલતું હોય. ભગવાને આપી દીધું હોય, તમે તમારે તું જેમ કર એમ કર, હાલ છે તારું. આને કહેવાય ભગવાનનો કોપ. હવે ચોખ્ખું થયું, નહીતર કાંઈક તમે ઊંધું વેતરી નાખે. કોપ અને કૃપાનું આખું તમે છે ને કાંઈનું કાંઈ સમજીને બેહત. મારે આવો ઉત્તર એટલા માટે કરવો પડ્યો કે જેમ જેમ માણસ મોટા છે તેમ તેમ એની ઉપર ભગવાનની કૃપા છે, એટલે તો એ એટલા મોટા છે. કેમ જે આ વાતને આપણે સમજી રાખવી પડે. કોઈ દેવ થાય મનુષ્યમાંથી દેવ, તો એટલી ભગવાનની વધારે કૃપાવાળો હોય ત્યારે દેવ થાય. દેવમાંથી કોઈ ઇન્દ્ર થાય તો એટલી વધારે કૃપા હોય ત્યારે ઇન્દ્ર થાય. ઇન્દ્રમાંથી કોઈ બ્રહ્મા થાય તો એટલી વધારે કૃપા હોય ત્યારે બ્રહ્મા થાય. આપણે એવું કેમ માનીએ કે ઇન્દ્રનું ત્રણ લોકમાં ચાલે, એની સત્તા ત્રણ લોકમાં, એટલે એ ત્રણ લોકમાં સ્વતંત્ર થયો, એટલે એનો કોપ એટલો. બ્રહ્માનું 14 લોકમાં ચાલે, બ્રહ્માને 14 લોકમાં હાલે એવા ભગવાને એને સ્વતંત્ર કર્યા, માટે ભગવાનનો બ્રહ્મા ઉપર એટલો કોપ, એવો અર્થ નીકળે? એવો અર્થ ન નીકળે. માટે મેં તમને મજૂરનો દાખલો આપ્યો અને તમારો મારો પ્રેક્ટિકલ દાખલો આપ્યો, અને કયા એંગલથી સ્વતંત્રતા અને પરતંત્રતાને સમજવી એને સમજાવવાની મેં કોશિશ કરી. વાલા ભક્તો, જે જેટલા ભગવાનને આધીન વર્તે છે ભગવાન એને એટલું સ્વતંત્રપણું અને મોટેપ આપે છે. એ એક એંગલ અલગ છે. એ આધીનપણાને લઈને, ભગવાનની કૃપાને લઈને પ્રાપ્ત થયેલી મોટપ છે, એને કોઈ સ્વતંત્રપણું કે મનમુખીપણું ન માની લેતા એમ કહું છું. કેમ જે એ સ્વતંત્રપણે વર્તતા નથી, એ ભગવાનની આજ્ઞામાં જ રહ્યા હોય છે ઇન્દ્ર બ્રહ્મા વગેરે, પણ એ તો એને ભગવાનને આપેલી સ્વતંત્રતા અને મોટપ છે, માટે એના ઉપર ભગવાનનો કોપ છે એવો અર્થ આ વાતમાંથી કોઈએ કાઢવો નહીં, કેમ જે એમ નીકળતો નથી, એમ કઢાય નહીં. પણ જે માણસનું ધાર્યું જ થાય અને એ ધાર્યું જ કરે એ બધા ભગવાનના કોપવાળા છે, પછી એ સામાન્ય માણસ હોય, ઇન્દ્ર હોય કે બ્રહ્મા હોય, એમ પાછી વાત ઠેઠવી જાય, એમાં કોઈ છૂટી ન જાય. અને બ્રહ્માનું જો ભગવાન ધાર્યું ન થવા દે તો ભગવાનની એના ઉપર કૃપા છે, અને બ્રહ્માને કંઈક હુજી ગયું, કાંઈક આડુવળું કરવાનું, જો એનું ધાર્યું થઈ જવા દે ભગવાન તો એટલો ભગવાનનો કોપ છે. એમ સામાન્ય માણસ હોય એનું ધાર્યું જ ભગવાન થવા દેતા હોય તો ભગવાનનો એના ઉપર કોપ છે, અને નાનામાં નાનો માણસ હોય અને કંઈક કરવા જાય ભગવાન જો એને ન થવા દે તો એના ઉપર પણ ભગવાનની કૃપા છે. મૂળ વાત જીવના વાસ્તવિકપણા ઉપર અવલંબે છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ છે દાસ, પરતંત્ર, પરાધીન. એમાં જેટલા ભગવાન જીવને રાખે એટલી જીવના ઉપર પરમેશ્વરની કૃપા. અને જીવનું મૂળભૂત સ્વરૂપ દાસપણું છે, એને ભૂલાડીને જીવને સ્વતંત્ર ભવમાં જેટલા ભગવાન નાખે એટલો ભગવાનનો જીવ ઉપર કોપ કહેવાય. એટલે મહારાજને આપણે એ જ પ્રાર્થના કરશું કે પ્રભુ અમને ભલા થઈને તમે સ્વતંત્ર ભ્રમમાં ન નાખશો, અમને એવી સતસ્મૃતિ આપજો કે અમારે માથે ધણી તમે બેઠા છો, અમે તમારે આધીન છીએ, અમારે તમારું જ ગમતું કરવાનું હોય, અમારે અમારું ગમતું કરાય જ નહીં, બસ આવી સતત સ્મૃતિ અમને આપ્યા કરજો તો તમારી અમારા ઉપર કૃપા ગણાશે. અને આ સ્મૃતિ જો તમે અમારા મગજમાંથી ડિલીટ કરી નાખશો તો અમે સમજશું કે તમારો અમારા ઉપર કોપ થયો છે, હવે અમને એ નથી યાદ આવતું કે આપણે પરાધીન છીએ, ભગવાનના દાસ છીએ, ભગવાનના ગમતામાં જ રહેવું જોઈએ. આને કહેવાય કોપ. હું માનું છું કે હવે લગભગ ચોખ્ખું થઈ ગયું છે. થઈ ગયું તો સારું, લ્યો હવે જો આદેશ હોય તો આગળ વધું. હવે થોડુંક અહીંયા જ ખુલાસો કરે છે.
ભગવાન કોપ કરત જેહી વારી, સ્વતંત્રતા કુ કરત તેહી વારી.
ભગવાન કોપ કરત જેહી વારી, સ્વતંત્રતા કુ કરત તેહી વારી.
ભગવાન બિન ઓર ચાઈ જૈસા,
ભગવાન બિન ઓર
સ્વતંત્ર તેહી અતિ હોવે તૈસા,
સ્વતંત્ર તેહી અતિ હોવે તૈસા.
ન કરને કી બાત તેહી વેરી,
ન કરને કી બાત તેહી વેરી.
કરે બિન ન રહે કો ફેરી,
કરે બિન ન રહે કો ફેરી.
સ્વતંત્ર જો જો ભયે હું જેતા,
સ્વતંત્ર જો જો ભયે હું જેતા.
તાકુ દેખો નજર કરતેતા,
તાકુ દેખો નજર કરતેતા,
નજર કરતે.
હવે થોડું ધ્યાનથી સાંભળજો, થોડો પાઠ કઠણ છે. આ સમજાઈ ગયું ને ગળે ઉતરી ગયું તો સારું, પણ ઓછું અધૂરું ઉતર્યું તો મજા નથી આ વાતમાં. આ વાત જેમ છેમ સમજાય તો જ આ વાતનો જીવનભર સ્વાદ મણાય. બાકી સહેજ ઊણું કે સહેજ વધુ સમજ્યા તો મજા નથી આ વાત, એવી છે. ભગવાન કહે છે ખરેખર આ દુનિયામાં ભગવાન સિવાયના ચાહે એવા હોય, એક ભગવાનને સાઈડમાં લઈ લીધા, ભગવાનને બાકાત કરીને હવે વાત શરૂ કરી. ખરેખર આ દુનિયામાં ભગવાન સિવાયના ચાહે એવા હોય તે જ્યારે અતિ સ્વતંત્ર થાય છે, અતિ સ્વતંત્ર, ત્યારે ન કરવાની વાતને કર્યા સિવાય ક્યારેય રહેતા નથી. એ ન કર્યાની વાત એનાથી થાય થાય ને થાય, એક ભગવાન સિવાય. જેટલા જેટલા પૂર્વે સ્વતંત્ર થયા છે તેમને તમે નજર કરીને જોઈ લો તો તમને આ વાત સાચી લાગશે કે હા, જીવને જ્યારે ભગવાને બરાબર સ્વતંત્રતા આપી ત્યારે એને ન કરવાનું કર્યું છે, કર્યું છે ને કર્યું છે. થાય જ. સ્વતંત્રતામાં આ મોટો દોષ છે. સ્વતંત્રતા આ રીતની હોય છે, આ એનું સ્વરૂપ છે સ્વતંત્રતાનું. સ્વતંત્રતાનું સ્વરૂપ જ એવું છે કે જેને એ સ્વતંત્રતા મળે છે એ માણા ન કરવાનું કરે જ છે. બોલો, એનું લક્ષણ છે. જે અત્યંત સ્વતંત્ર થઈ જાય છે તેને ભગવાન સહન કરતા નથી. સ્વતંત્રતાનું લક્ષણ સાંભળ્યું તમે? સ્વતંત્રતા એવી જ છે કે તમને જો એ મળે ને તો તમે ન કરવાનું કરો જ અને મરો જ. માટે એ હારી નથી, માટે એ ભગવાનનો કોપ કહેવાય છે. જેને મારવો હોય ને એને ભગવાન સ્વતંત્રતા આપી દે છે, પછી ભટકાય મરે એવડો. આમ લાગે હારું, પણ એ હારું નહીં. ઉપરથી હારું ને અંદરથી મહાન અઠારું છે સ્વતંત્રપણું. જે અત્યંત સ્વતંત્ર થઈ જાય છે તેને ભગવાન સહન કરતા નથી. પણ કદાચ જો પરમાત્મા તેની સ્વતંત્રતાને જેટલી સહન કરી લે છે તો તેટલો તેના ઉપર ભગવાનનો કોપ જાણવો. ભગવાન સમજીને એની સ્વતંત્રતાને, એના મનમુખીપણાને સહન કરી લે છે. જીવને માટે આ હારું નથી. એ જ પરમેશ્વરનો કોપ છે કે ભગવાન એને રોકતા નથી, એને મન ફાવે એમ કરવા દે છે, એટલે એ માણા આપ મેળે ટીપાઈ જાય. કાંઈ પરમેશ્વરને કરવું જ નહીં પડે. તમને તમારા દીકરા ઉપર દાય ચડી હોય કારણ કે તમારો દીકરો તમારું માનતો ન હોય અને તમને રીહ ચડી ગઈ, સ્વતંત્ર થઈ ગયો હોય હાવ, પછી ક્યાંક એવું ન કરવાનું કરવા જાતો હોય, તમે નહીં રોકો. જોજો, કરવા દો, કરવા દો, એને પછી ખબર પડશે. આમ તો આ નહીં સુધરે, એકવાર એવું કરશે ને પછી ભટકાય, જેલમાં જાય, માર ખાય, હેરાન થાય, પછી સુધરશે. પછી તમે એને કરવા દેશો અને એનું એવું જે મનમુખીપણું તેને તમે સહન કરી લેશો. બસ આ તમે જે સહન કરી લો છો એ શું છે? કૃપા. કોપ છે એ તમારો કોપ છે. એમ ભગવાન જ્યારે આપણું મનમુખીપણું સહન કરી લે છે ત્યારે એ ભગવાનનો આપણા ઉપર કોપ છે, અને કોપ ન હોત ને તો રોકત. તમે તમારા છોકરા ઉપર રીહે નો ભરાણા હોત ને તો એને રોકત. થવા દો છો માટે કોપ છે, કેમ જે તમે ઈચ્છો છો આ થશે પછી ઠેકાણે આવશે આવડવા. આવું કામ છે. લ્યો, આપણા મન ભગવાનમાં બે જગ્યાએ બેહી ગયું. બસ કદાચ જો પરમાત્મા આપણું મનમુખીપણું, યાને કે આપણી સ્વતંત્રતાને સહન કરી લે છે, જેટલી સહન કરી લે છે એટલો આપણા ઉપર ભગવાનનો કોપ છે. અને ભગવાન આપણી સ્વતંત્રતાને બિલકુલ સહન ન કરે, જેવું મનનું ધાર્યું કાંઈ કંઈ આડુંઅવળું કરવા જાય, ન કરવાનું કરવા જાય ને ફળું લપડાક મેલે અને કરવા જ ન દે. અયોગ્ય અને ખોટું કરવામાં ભગવાન સદાય આપણને ફેલ કરે, એમાં સફળતા ના આપે. બસ એ જ પરમેશ્વરની કૃપા છે. ભગવાનનો ભગત ચોરી કરે, પહેલી ચોરીમાં પકડાઈને બરાબરનો માર ખાય, એ પરમેશ્વરની એના ઉપર કૃપા છે. અને દહ દહ ચોરીઓ કરે, મોટી મોટી કરે, તોય ક્યાંય પકડાય નહીં, સફળ જ રહે, બસ એ જ એના ઉપર પરમેશ્વરનો બહુ મોટો કોપ છે. અને પછી છેવટે એને ભાઈને એવો લેવામાં આવશે કે એની વાત જવા દે. બરાબર સમજાણો? ચોખ્ખો થયો? જેની બુદ્ધિ નિર્દોષ હોય, સાંભળજો, જેની બુદ્ધિ નિર્દોષ હોય, દોષ વિનાની, મળ વિનાની, મેલ વિનાની, તેને અમે કહ્યું તેવું અંતરમાં દેખાય છે. આ બધી વાત એને દેખાય, સમજાય. બુદ્ધિમાં જ્યાં સુધી દોષ રહ્યો હોય છે ત્યાં સુધી પોતે સ્વતંત્ર થવાની ઈચ્છા રાખે છે. જે જે હું કે તમે સ્વતંત્રતાને ઈચ્છીએ છીએ, ચાહીએ છીએ, એમાં સુખ માનીએ છીએ, એટલો તમારામાં મારામાં દોષ છે. આપણી બુદ્ધિ મલિન છે, એને લઈને સ્વતંત્રતા ગમે છે, સ્વતંત્ર થવાની ઈચ્છા થાય છે, એમાં સુખ મનાય છે. દોષ છે બુદ્ધિમાં એને લઈને. એ કાંઈ જ્ઞાન નથી, સમજણ નથી, એ સારું નથી. આપણને સ્વતંત્રતા ગમે છે એ સારું નથી ભાઈ, એ દોષ છે, ભૂલ છે, અજ્ઞાન છે. અને આવા અજ્ઞાનીને કૃપા કોને કહેવાય અને કોપ કોને કહેવાય, આ વાત જેમ છે એમ ક્યારેય ન સમજાય. આ વાત સમજવા માટે પણ દોષ રહિત થવું જરૂરી છે. અને કદાચ અત્યારે આ કથાના પ્રભાવ તળે હોવાથી કંઈક માનો કે સમજાઈ ગયું એવું લાગ્યું, પણ ઊભા થશે ને એટલે બધું ભૂલી જશો. તાણે એકય વાત યાદ નહીં હોય, હું કૃપા ને હું કોપ. જીવતા હશો એમ જ જીવતા હશો. પાણીમાં જામડું પડ્યું, ડબક કુંડાળું થયું. જય સ્વામિનારાયણ. એ વાત તમે સાંભળી છે? એક ભરવાડ ઘેટા જાતો હતો તળાવને કાંઠે, અને એક વિદ્વાન બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો, અને એ જ વખતે તળાવને કાંઠે જામુડો હતો એના ઉપરથી એક પાકું જામુડું પાણીમાં પડ્યું, અને પેલો ભરવાડ એકદમ નવો બનાવેલો એક જોરદાર શ્લોક બોલ્યો. હું શ્લોક ભૂલી ગયો છું. ત્યારે પેલા વિદ્વાન બ્રાહ્મણને મહા આશ્ચર્ય થયું કે આ ઢોરા ચારનારો માણા અને આવો ધડાક લઈને જામુડું પડે અને એનું વર્ણન કરતો શ્લોક ભલે સાલી કમાલ છે. એટલે ભૂદેવ ભરવાડ પાસે આવ્યો અને કહે છે કે વાહ વાહ વિદ્વાન વાહ. એટલે ભરવાડને નવાઈ લાગી કે આ બ્રાહ્મણ મને કેમ વાહ વાહ કરે છે, કે શું છે ભૂદેવ, શું તમારી વિદવત્તા, શું શીઘ્ર કવિત્વ. ભરવાડ કેલા છે હું એ ભૂદેવ માથા ફોડમાં. તો કે હમણે જામડું પડ્યું પાણીમાં, તમે શું નવો શ્લોક બોલ્યા? આહા હા. એટલે ભરવાડ કે હું બોલ્યો? બગા ફરીને બોલો, કે ફરીને બોલો, કે ફરીને બોલો. એમાં બીજું જામડું પડ્યું. એટલે ભૂદેવ કે બોલો બોલો. કે જામડું પડે ડબક કુંડાળું થાય, કે આવું બોલ્યો. ત્યારે ભૂદેવને બહુ આશ્ચર્ય થયું કે હમણાં શ્લોક બોલ્યો ને ત્યારે ડબક કુંડાળું કર્યું, આનું કારણ હું. પછી ભૂદેવ વિદ્વાન હતા, એને ટીપણામાં જોયું ત્યારે એને ખબર પડી કે એ જે વખતે શ્લોક બોલ્યો તે વખતે અભિષેક નક્ષત્ર હતું. એ એવો કાળ હતો કે એના પ્રભાવથી આ ભરવાડમાં આવી વિદ્યા સ્ફૂરી અને એ માણસ આવો શ્લોક બોલી ગયો. કેમ જે એ એના પ્રભાવ તળે હતો, એટલે હવે એ અભિષેક નક્ષત્ર, એ ચોઘડીઓને એ કાળ વયો ગયો, એટલે ભરવાડ જેવો હતો એવો ને એવો રહ્યો. હવે ડબક કુંડાળું જ બોલે અને બીજું ન આવડે. એમાં સાગર કથાનો અત્યારે પ્રભાવ છે મારા અને તમારા ઉપર, એટલે કદાચ કૃપાનો કોપ જેમ છે એમ દેખાઈ ગયું હોય, સમજાઈ ગયું હોય, પણ હમણાં જોજો આ જાય એટલે ડબક કુંડાળું. આખી જિંદગી આમ નામ ડબક કુંડાળું જ રહ્યું છે. કથામાં બેસી ત્યારે બધું જ્ઞાન આપણને થઈ જાય છે, પછી બોલો ને હા એમ, પછી કઈ ઘરે ને વાડીએ ને ખેતર ને ઓફિસમાં આ જ્ઞાન થોડું ઉભું રહે. સરસ્વતીનું વિમાન નીકળ્યું હતું એ વખતે ઉપર, એ વાત હું ભૂલી ગયો છું. અભિષેક નક્ષત્ર હતું અને એ વખતે સરસ્વતીનું વિમાન માથેથી નીકળ્યું, એના પ્રભાવમાં આને જ્ઞાન થયેલું. પછી વિમાન વયું ગયું, નક્ષત્ર વયું ગયું, ડબલ કુંડાળું રહ્યું. અજાણે તો આ કથાનો પ્રભાવ છે અને આ બધા સંતો આપણી સાથે છે, કરિશ્મા એના છે, આ જાદુ એનું છે. એ ભાઈ, સ્વતંત્રતામાં જેટલા દોષ રહ્યા છે તે બુદ્ધિ સિવાય દેખાતા નથી. બુદ્ધિ જોઈ અને એ બુદ્ધિ નિર્દોષ બુદ્ધિ જોઈ, આમ ડાપણડાઈ બુદ્ધિ નહીં, ચોજાળી બુદ્ધિ નહીં, કહેવાતી બુદ્ધિ નહીં બાપા, નિર્દોષ બુદ્ધિ. આ નવીન પ્રકારની બુદ્ધિ છે, આને વિવેક તત્વ કહેવાય. માણસને પોતાના જેટલા દોષ દેખાય છે તેટલી તેના ઉપર ભગવાનની કૃપા છે. શું છે? માણસને પોતાના જેટલા દોષો દેખાય છે એટલી એના ઉપર ભગવાનની, અને જેટલા દોષો પોતાના પોતાને દેખાતા નથી એટલો ભગવાનનો કોપ છે. આ વાત એમ જ છે, એટલો કોપ છે. પછી આનંદાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું, મહારાજ તમે આવું મોટું કામ અમદાવાદ જેવા શહેરમાં મંદિર બાંધવાનું મને હોય, અમદાવાદમાં મંદિર કરવાનું કામ હેલું નથી મહારાજ, કઠણ છે. ત્યારે શ્રીહરિએ આનંદાનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે તો નિમિત્ત માત્ર છો. આવું કહી દીધું ધાડ લઈને, આવું મોટું મને કામ આપ્યું, આ તો કામ ઘણું કઠણ છે. તરત કહી દીધું, સ્વામી તમે તો નિમિત્ત માત્ર છો. તમે હું કામ માથે લઈ લીધું હાવ કે આવું મોટું કામ મારે કરવાનું, હું જ કરવાનો છું. આટલું બધું ભારે લ્યોમાં તમે તો નિમિત્ત. અર્જુને ન બહુ ભારે લઈ લીધું કે આ બધા મામા દાદા કાકાના બધાને મારવાના નામ તેમ, ત્યારે ભગવાનને કહેવું પડ્યું, અર્જુન નિમિત્ત માત્ર છો, આને બધાને હું જ મારવાનો છું, યુદ્ધ કર. કેવી અદ્ભુત કથા છે. સ્વામી તમે નિમિત્ત માત્ર છો, ચિંતા ન કરશો, ચિંતાને દૂર રાખો, મને હાજર રાખો. જો સ્વામી ત્યાં જેટલા હરિભક્તો છે તે બધા સેવા કરશે. ધન આપીને મન કર્મથી સેવા કરવામાં હરિભક્તોને પ્રબળ ઉત્સાહ છે, અમે ઉત્સાહ પ્રેર્યો છે, તેથી હરિભક્તો સેવા કરશે. ભગવાનના નિમિત્તે જે જે વસ્તુ ઉપયોગમાં આવશે તે બધી ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય રૂપમાં અપાર પાછી હરિભગતને મળશે. માટે હરિભગત અહીં વાપરવામાં કાચું નહીં રાખે, કેમજી એનું અક્ષરધામમાં જમા થાય છે. વળી શ્રેરી આનંદાનંદ સ્વામીને સેવાનો મહિમા કહેતા એમ કહ્યું કે જેને જેટલો ખપ હોય કે ન હોય તે પણ આજ્ઞા વચનમાં રહેવા ઉપરથી ખુલ્લું દેખાય. હવે આજ્ઞા પાળત ખપ પાળો, ન પાળત ખપ વગન્યો. ત્યાગ વૈરાગ ધર્મ જ્ઞાન એ બધા કરતા સેવાનો માર્ગ સ્વામી કઠણ છે. સેવા કરવામાં શરીરનું લેશ માત્ર પણ જતન રહેતું નથી, સેવા કરનારાનું જરાય ધૈર્યું થતું નથી, સેવા કરાવનારાનું ધૈર્યું થાય. માટે સેવા જ્યારે કરીએ ને ત્યારે જ આપણામાં કેટલો ખપ છે એ દેખાઈ આવે છે. માટે ધર્મ વૈરાગ ત્યાગ એના કરતાય સેવાનો માર્ગ કઠણ છે. ગહનો સેવા ધર્મ જેટલી જાય તેના સ્વાદ કહેવાય છે, તેમાં મોટાઈનો સ્વાદ સૌથી અધિક છે. લ્યો પણ સેવા કરવાનું તો ન જ ગમે ને, મોટાઈ મારવાનું, બંઠાઈશ મારવાનું, હેન્ડલિંગ કરવાનું, આગેવાની જીકવાનું હોવ ને સારું લાગે. ઘણા જોજો બિચારા પટાપટ સેવા કરે આમથી આમને, ઘણા આમથી આમ આટા જ મારતા હોય. બાપ ગોતર કોઈ દી કર્યું ન હોય આ હું સેવા કરે, હા આમ કરો આમ કરો આમ કાગળ વીણો તો તું વાંકો વળીને ઠૂંઠા ભણીએ નહીં કરે. જોજો તમને દેખાય આમ નજર કરશો ને બાયું બાયુંમાં છોકરામાં દેખાય તમને, પારણામાંથી બારણામાંથી પાર નથી કહેવાય આપણે, કે આવડો સેવા કરેવો છે ને આવડો છે ને કરેવો નથી. જેટલી જાતના સ્વાદ કહેવાય છે એ બધા સ્વાદ શેમાં રહ્યા છે? આ ખાટું ખારું મોળું બધું એમાંથી આવે. એટલે જીવ મોટાઈ મૂકી નથી શકતો, મરી જાય છે પણ મોટાઈ મૂકતો નથી. બોલો છેવટે મરી જાય છે. મોટી મોટી રાજસત્તાઓ સારું થઈને કેટલા મરી ગયા, કોકને બોમ્બ ને કોકને મશીન ગન ને, પણ કોઈ તોય એ મૂકેશ? એનો હવા દેવો છે સાહેબ. એકવાર આપણે બેઠા હોય ને તો આપણે ન મૂકીએ, પછી મરી ભલે જાય પણ છોડીએ નહીં. ખાખરાને ખીલકોડીને આંબાના રહની ખબર નથી એટલે વાત એવી છે. ત્યાગ વૈરાગ જ્ઞાન ધર્મ અને ભગવાન સંબંધી સેવાનું ફળ પરમાત્માની પ્રસન્નતા છે. સાંભળજો, ત્યાગ વૈરાગ જ્ઞાન ધર્મ આ જે કાંઈ આપણે કરીએ છીએ, નિયમ વિયમ પાળીએ છીએ, એનું ફળ શું છે? ભગવાનની પ્રસન્નતા. અને વળી તેનું ફળ પાછી ફરી સેવા મળે ભગવાનની એ છે. જોયું, ધર્મ જ્ઞાન વૈરાગ ત્યાગનું ફળ સેવા, અને એનેથી મળે ભગવાનની પ્રસન્નતા. વળી એ પ્રસન્નતાથી પાછું શું મળે? સેવા. સેવા મુક્તિશ્ચ ગમ્યતા. સેવા સિવાયના બીજા સાધનો નિષ્ફળ રહે છે. સર્વોત્તમ ભક્તિ સંપ્રદાયોમાં સેવાને ગણવામાં આવી છે. ભગવાનના મંદિર અને મંદિરને માટે જેટલી સેવા કરી હોય તેને તેટલું સેવાનું ફળ મળે છે. એટલા માટે તો આ સંપ્રદાયમાં મંદિરો સ્થાપ્યા છે, દેવો પધરાવ્યા છે, તાકી જીવને એ સેવા કરવાથી સહેજે મોક્ષ મળે. ભગવાનના મંદિર અને મંદિરને માટે જેટલી સેવા કરી હોય તેને તેટલું સેવાનું ફળ મળે છે. સેવા વિના બીજા સાધનોનું ફળ અલ્પ મળે છે. ત્યારે સંતોએ કહ્યું, મહારાજ, આપ જ્યાં સુધી મળ્યા નહોતા ત્યાં સુધી અમે મનમુખી થઈને આ જગતમાં હરતા ફરતા રહીને જે ઠીક લાગ્યું એ કર્યું છે, પણ હવે આપ જ્યારે મળ્યા છો ત્યારે અમે ધન્ય થઈ ગયા છીએ. હવે તો આપ જેમ કહો એમ કરવું છે. આપની આજ્ઞામાં એવું અમારે હવે ભટકવું છે કે એમાં લેશ માત્ર પણ કસર રાખવી નથી ને જગતમાં ભટકવાનું રહેશે નહીં. હવે તો તમારી આજ્ઞા એ જ અમારું જીવન. મહારાજ, આત્મનિષ્ઠ છે કે દેહનિષ્ઠ તેની પરીક્ષા સેવામાં થાય છે. સાંભળ્યો? તે સેવા સિવાય દેખી શકાતું નથી, બીજી બધી વાતોમાં તે સમજાતું નથી. આટલી વાત થઈ રહ્યા પછી આનંદાનંદ સ્વામી અને સાથે જનારા સંતો પાર્ષદોએ શ્રીહરિની પૂજા કરી, શ્રીહરિ સૌને ભેટ્યા, પછી તે સૌને છાતીમાં ચરણારવીને દીધા. પછી શ્રીહરિએ મંદિરમાં સેવા કરવા માટે અમદાવાદ દેશના ગામોના હરિભક્તો ઉપર એક પત્ર લખાયો. એમાં લખ્યું કે અમારી આજ્ઞાએ કરીને તમારે આનંદાનંદ સ્વામી જેમ કહે તેમ હેતથી મંદિરની સેવા કરવી, કેમ જે ધન વગર આવું મંદિર બને નહીં. અને ધન તમારી પાસે છે, અમારી પાસે નહીં. અમે સંતો બ્રહ્મચારી કોઈ ધન રાખતા નથી. મહારાજ લખે છે કાગળમાં, અમે કોઈ ધન રાખતા નથી. આપણા સત્સંગમાં જેટલા ત્યાગી રહ્યા છે તે ધનનો સંગ્રહ કરતા નથી. તમને હરિભક્તોને ખબર છે ને, ત્યાગી થઈને કોઈ એક કોડી જેટલું પણ ધન રાખે તો તે બધા વર્ણાશ્રમનો મળ કહેવાય. તેવો વર્ણ કે આશ્રમ એકમાં પણ ન રહ્યા. ત્યાગીનો વેશ રાખ્યો હોય છતાં ધન અને નારીનો સંગ્રહ કરે તો તેવો કળિયુગનો મળ કહેવાય. તેની સેવા કરનારો નરકમાં જાય. માટે તમે હરિભક્તો જ આ મંદિરની બધી સેવામાં કેડ બાંધજો, ધન વાપરજો. આવો પત્ર લખી આપ્યો. આનંદાનંદ સ્વામી પત્ર લઈને અમદાવાદ ગયા. ત્યાંના હરિભક્તોને પત્ર વાંચી સંભળાવ્યો અને મંદિર કરવાનો આરંભ કર્યો. આ સમયે શ્રીહરિએ ગઢપુરમાં મુક્તાનંદ સ્વામી પાસે વેદ રહસ્ય નામનો ગ્રંથ લખાયો અને પ્રેમાનંદ સ્વામી પાસે વર્તમાન વિવેક નામનો ગ્રંથ લખાયો અને તેના સારરૂપે બ્રહ્માનંદ સ્વામીએ વર્તમાનની દળતા થાય એવી પદરચના કરી. આ રચનાઓ નિત્ય સંતો જ્યારે જમવા પંક્તિમાં બેસે ત્યારે બોલતા હતા. એક રિવાજ આવો હતો. પણ વાલા ભક્તો, આશ્ચર્ય સાથે આપને એક વાત જણાવું છું કે આ બે જે ગ્રંથો છે તે સંશોધનનો વિષય છે. આ જ વેદ રહસ્ય મુક્તાનંદ સ્વામીનો કરેલો ગ્રંથ ક્યાંય જડતો નથી, આમાં નોંધાણો ખરો. અને પ્રેમાનંદ સ્વામી પાસે મહારાજે વર્તમાન વિવેક નામનો ગ્રંથ લખાયો છે એ પણ આજે ક્યાંય જડતો નથી. આ બે ગ્રંથો ક્યાં ગયા, શું થયું ભગવાન જાણે. કોકની પાસે છે, ક્યાંક હડી ગયા કે ક્યાંક નાખી દીધા કે બળી ગયા, પ્રભુ જાણે. આ બે ગ્રંથો ઉપર બ્રહ્માનંદ સ્વામીએ સાર રૂપે જે વર્તમાનની દઢતા થાય એવી પદરચના કરી છે એ ક્યાંક ક્યાંક મળે છે, એની ઉપલબ્ધિ છે. પણ આ મુક્તાનંદ સ્વામીનો ગ્રંથ વેદ રહસ્ય અને પ્રેમાનંદ સ્વામીનો ગ્રંથ વર્તમાન વિવેક જે મહારાજની આજ્ઞાએથી કરાયેલો છે એ મળતા નથી. તમને ક્યાંક મળે તો મને કહેજો, ક્યાંક ભાળો કોકની પાસે હોય તો. શ્રીહરિએ ગઢપુરમાં દશેરાને દિવસ સમીપૂજન કર્યું, પછી વીજળી વેગે ઘોડો દોડાયો એવી લીલાવાલે દહેરાંદી ગઢડામ કરી ખીજડો પૂજી. ધનતેરસના દિવસે શ્રીહરિ શણગારેલી ગાયોને લઈ પશ્ચિમ દરવાજે નદી પાસે આવ્યા, ગોવાળોને લઈને, ગાયો લઈને. પછી શ્રીહરિએ ત્યાં ગાયોને ખૂબ દોડાવી, આવી લીલા બધાને દર્શન થાય, હંભારાય, કલ્યાણ થાય એને માટે કરી. શ્રીહરિએ ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવ કર્યો અને પ્રબોધિનીના દિવસે જગન્નાથ વિપ્ર યાને કે દભાણના આ બ્રાહ્મણને દીક્ષા આપી ગોવિંદાનંદ બ્રહ્મચારી કર્યા, એટલે કે સુકાનંદ સ્વામીને. એ બ્રાહ્મણ હતા, એને બ્રહ્મચારી કર્યા, ગોવિંદાનંદ નામ પાડ્યું, એને પછી સાધુ કરશે, સુકાનંદ સ્વામી નામ પાડ્યું. પ્રસંગોપાત ગ્રંથકાર જીવુબા, રાજબા અને મીણબાની સ્થિતિ વર્ણવે છે કે આ બહેનો કેવા મહાન હતા. તો અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની જેવી મૂર્તિ છે તેવી ને તેવી મૂર્તિ પોતાની પાસે તેઓ અખંડ રાખતા હતા, એટલે કે દેખતા હતા. એક પળવાર પણ મૂર્તિને દૂર દેખતા નહીં કે ક્યારેય તે અક્ષરધામસ્થ સ્વરૂપને ભૂલતા નહીં. જે જે કોઈ કાંઈ સામર્થ્ય કે સુખ હોય છે તે બધું તેઓ શ્રીહરિની મૂર્તિમાં જ દેખતા. મૂર્તિ સિવાય કોઈ સામર્થ્ય કોઈ સુખ બીજે તેઓ ક્યારેય જોતા નહીં, બધું મૂર્તિમાં જ માનતા હતા. આવા હતા એ બહેનો. મૂર્તિ સિવાયનું સામર્થ્ય અને સુખ જે હોય છે તે બધું કાળનું ચવાણું છે, એમ આ જીવબા વગેરે બહેનો દેખતા. સંવત 1877 કાર્તિક માસના વદ પક્ષમાં કરિયાણાના મીણબાઈએ દેહ ત્યાગ કર્યો. 1877 કાર્તિક માસના વદ પક્ષમાં કરિયાણાના મીણબાઈએ દેહ ત્યાગ કર્યો. શ્રીહરિ મીણબાઈને સારા ભક્ત જાણી તેમના સંબંધીઓ સાથે તેની સ્મશાન યાત્રામાં સાથે ચાલ્યા હતા. મીણબા ગઢપુરમાં ધામમાં ગયા હતા, એમનો અગ્નિસંસ્કાર ગઢપુરમાં થયો. કેમ જે મીણબા કરિયાણા છેલ્લે નહોતા રહેતા, ગઢડામાં રહેતા, અને આમ મૂળ એ ગઢડાના હતા, પરણીને કરિયાણા ગયા હતા. તો એની સ્મશાન યાત્રામાં ભગવાન જોડાણા હતા. પછી કરિયાણાના રાજા ઓઢા ખાચરે મીણબાઈના ખર્ચમાં શ્રીહરિ તથા સંતોને પત્ર લખીને કરિયાણા તેડાવ્યા. પછી એનું ખર્ચ એ લોકોએ ત્યાં કર્યું, એના સાસરી પક્ષાવાળા એના દેરે મહારાજને સંતોને તેડાવ્યા એટલે ત્યાં ગયા હતા. તેથી શ્રીહરિ અને સંતો હરિભક્તોને ભેળા કરી માંડોધાર વાવડી થઈને મહારાજ કરિયાણા પધાર્યા. ત્યાં કાળુ મકવાણાને ઘેરે ઉતર્યા, ત્યાં શ્રીહરિ થાળ જમ્યા અને સંતોને પીરસીને જમાડ્યા. ત્યારબાદ ઓઢા ખાચરે શ્રીહરિને પોતાના દરબારમાં પધરાવી પૂજા કરી. ત્યારબાદ શ્રીહરિ કરિયાણાથી નીકળી કીડી ગામ થઈને ગઢપુર પાછા પધાર્યા અને દાદા ખાચરના દરબારમાં આવીને રહ્યા. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે વિંશપુર સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજ.